એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા અસાધારણ વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમણે ખરેખર બિઝનેસ કરવાની આખી રીત જ બદલી નાખી. સર રિચાર્ડ બ્રેન્સન.
હા, રિચાર્ડ બ્રેન્સન, એમનું નામ જ જાણે સાહસ, કંઈક નવું કરવું અને પેલી શું કહેવાય, જૂની રીતોને પડગારવી, એની સાથે જોડાયેલું છે.
એમની આત્મકથા છે લૂઝિંગ માય વર્જિનિટી. આપણી આજની ચર્ચા મુખ્યત્વે એના પર જ આધારિત રહેશે
અને એ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. બ્રેન્સન એટલે ખાલી વર્જિન ગ્રુપના સ્થાપક નહીં, જે 400થી વધુ કંપનીઓ ચલાવે છે, ટ્રાવેલ, ટેલિકોમ, મ્યુઝિક, અરે હવે તો સ્પેસ ટુરિઝમ પણ.
બરાબર, પણ એનાથી પણ વિશેષ તો એ છે કે એમણે જીવનને એક મોટા સાહસ તરીકે જોયું અને એમની વાર્તા એટલે જ આટલી રસપ્રદ છે કારણ કે સફળતાના જે પેલું પરંપરાગત ચોકઠા હોય ને એને તોડે છે.
સાચી વાત. વિચારો કે એક યુવાન જે ડિસ્લેક્સિયા સાથે સંઘર્ષ કરી રહ્યો છે, એટલે કે વાંચવા લખવામાં તકલીફ પડે, સ્કૂલનું ભણતર ગમે નહીં, અધૂરું છોડી દે, એ માણસ આટલો મોટો ગ્લોબલ ઉદ્યોગપતિ કેવી રીતે બને? આખી સફર જ પોતે એક શીખ છે.
એટલા જ એમની કહાની આજે પણ એટલી જ પ્રસ્તુત છે, ખરું ને? પડકારોમાંથી કેવી રીતે તક ઊભી કરવી એ શીખવે છે.
ચોક્કસ. અને આ કોઈ સીધી સાધી સફળતાની ગાથા નથી, એમાં નિષ્ફળતા છે, એમાંથી શીખવાનું છે, જોખમ ઉઠાવવાની હિંમત છે. અને સૌથી મહત્વનું મને લાગે છે કે કામમાં આનંદ અને પેશનને હંમેશા કેન્દ્રમાં રાખવાની વાત છે. પેલી એમની સ્ક્રૂ ઇટ, લેટ્સ ડૂ ઇટ ફિલોસોફી.
હા, એ બહુ જ જાણીતી છે, પણ એનો મતલબ શું એ આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું. જીવન અને બિઝનેસ બધું એક મોટું એડવેન્ચર.
બરાબર, તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. એમના બાળપણથી. બ્રેન્સનનો જન્મ ઇંગ્લેન્ડના સરેમાં અને એમના ઘડતરમાં, ખાસ કરીને એમના માતા ઈવ બ્રેન્સનનો મોટો હાથ હતો એવું કહેવાય છે.
હા, એમની માતા વિશે મેં પણ વાંચ્યું છે. એમને નાનપણથી જ પડકારો આપતા જેથી એ સ્વતંત્ર અને હિંમતવાન બને, જેમ કે નાની ઉંમરમાં એકલા ક્યાંક મોકલી દેવા.
એ રીતે એમણે આત્મનિર્ભરતા શીખવી. પણ સ્કૂલ એ એમના માટે ખરેખર અઘરી હતી. ડિસ્લેક્સિયાને કારણે પરંપરાગત ભણતર એમને માટે એકદમ દુઃસ્વપ્ન જેવું હતું.
અને એ સમયમાં તો ડિસ્લેક્સિયા વિશે કોઈ જાણતું પણ નહોતું ખાસ, એટલે શિક્ષકો પણ કદાચ એમને ધીમા કે આળસુ સમજતા હશે.
બને. અને પેલી વાત તો જાણીતી છે કે એમના હેડમાસ્ટરે ભવિષ્યવાણી કરેલી કે આ છોકરો કાં તો જેલમાં જશે કાં તો કરોડપતિ બનશે.
કમાલ કહેવાય. કદાચ એમનામાં રહેલી પેલી બળવાખોર વૃત્તિ અને કંઈક અલગ કરવાની ધગશ એમણે પારખી લીધી હશે.
કદાચ. પણ જુઓ, આ સંઘર્ષે જ એમને બીજા કૌશલ્યો વિકસાવવામાં મદદ કરી. એમને ખબર હતી કે લાંબુ લખાણ વાંચવામાં તકલીફ છે, તો એમણે સાર તારવતા શીખ્યું, વસ્તુઓને સિમ્પલ બનાવતા શીખ્યું અને સાચા માણસને કામ સોંપતા, એટલે કે ડેલિગેશન કરતા શીખ્યું.
અને લોકો સાથે સીધું કનેક્શન બનાવવું, આ બધું પછી એમના બિઝનેસમાં ખૂબ કામ લાગ્યું હશે.
એકદમ. અને પછી જુઓ, 16 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી અને સીધું જ પોતાનું મેગેઝિન શરૂ કર્યું, સ્ટુડન્ટ.
એ સમયે યુવા સંસ્કૃતિનો અવાજ બન્યો એ મેગેઝિન. અને એ ઉંમરે ફંડ ભેગું કરવું, માર્કેટિંગ કરવું, લોકોને મનાવવા, અરે મિક જેગર જેવા લોકોના ઇન્ટરવ્યૂ કરવા, આ બધામાંથી ઘણું શીખ્યા હશે.
ચોક્કસ. એ પહેલું સાહસ હતું. અને સ્ટુડન્ટ મેગેઝિનમાંથી જ વિચાર આવ્યો પેલો વર્જિન મેલ ઓર્ડરનો, ડિસ્કાઉન્ટ ભાવે રેકોર્ડ્સ વેચવાનો.
અને પેલું નામ વર્જિન, એની પાછળ પણ કહાણી છે ને, કે બિઝનેસમાં સાવ નવા હતા એટલે.
હા બરાબર, પોતે કહે છે કે અમે બિઝનેસમાં વર્જિન હતા એટલે આ નામ કેવું તાજગી ભર્યું અને નિયમો તોડનારું નામ.
પછી તો લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટ પર પહેલો વર્જિન રેકોર્ડ સ્ટોર ખોલ્યો. એ તો જાણે સંગીત પ્રેમીઓ માટે અડ્ડો બની ગયો.
પણ શરૂઆત સહેલી નહોતી. પેલી ટેક્સવાળી ગૂંચવણને લીધે એક રાત જેલમાં પણ રહેવું પડ્યું હતું એમને.
ઓહો, એ ઘટના પછી શું થયો?
એ એમના માટે બહુ મોટો પાઠ હતો. ત્યાંથી એમણે નક્કી કર્યું કે બિઝનેસ હંમેશા નૈતિક અને પારદર્શક જ હોવું જોઈએ. ભૂલમાંથી શીખીને આગળ વધવું એ બ્રેન્સનની ખાસિયત રહી છે.
અને એ સ્ટોર્સમાંથી જે નફો થયો એમાંથી એમણે પેલી જૂની જાગીર ખરીદી.
હા, ધ મેનોર. અને એને અત્યાધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ફેરવી નાખ્યો, ધ મેનોર સ્ટુડિયો.
અને ત્યાં જેમણે પેલો મોટો જુગાર રમ્યો જેણે વર્જિનનું નસીબ બદલી નાખ્યું, માઇક ઓલ્ફિલ્ડ અને ટ્યુબ્યુલર બેલ્સ.
હા, લગભગ અજાણ્યો કલાકાર. અને એનું મ્યુઝિક પણ એવું લાંબુ, ઇન્સ્ટ્રુમેન્ટલ, મોટાભાગના લેબલોએ ના પાડી દીધી હતી.
પણ બ્રેન્સને વિશ્વાસ મૂક્યો એમની પેલી શું કહેવાય અંતસ્ફૂરણા પર,
અને એ વિશ્વાસ સાચો પડ્યો. ટ્યુબ્યુલર બેલ્સની સફળતા અકલ્પનીય હતી. કરોડો કોપી વેચાઈ અને એનાથી વર્જિન રેકોર્ડ્સ લેબલને જબરદસ્ત આર્થિક પીઠબળ મળ્યું.
આ સફળતાએ કદાચ એમની જોખમ લેવાની ભૂખ વધારી દીધી હશે, કારણ કે આ પછી એમણે બીજો એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો,
સેક્સ પિસ્ટલ્સને સાઇન કરવાનો.
બરાબર, અત્યંત વિવાદાસ્પદ પંક રોક બેન્ડ. આનાથી તો વર્જિનની છબી એકદમ બળવાખોર, સ્થાપિત વ્યવસ્થા વિરોધી બની ગઈ.
એ માત્ર બિઝનેસ નહોતો, એ એક સ્ટેટમેન્ટ હતું. વર્જિન એટલે જે અલગ વિચારે છે, જે નિયમોને પડકારે છે. આ પગલાથી એ ઓળખ વધુ પાકી થઈ.
સંગીતમાં તો ટોચ પર પહોંચ્યા, પછી અચાનક એવિએશન, વર્જિન એટલાન્ટિક એરવેઝ. આ વિચાર ક્યાંથી આવ્યો?
એની પાછળ પણ એક મજાની વાત છે. એમની પ્યુર્ટોરિકોની ફ્લાઇટ કેન્સલ થઈ તો એમણે પોતે જ એક પ્લેન ભાડે લીધું અને બાકીના પેસેન્જર્સને ભેગા કરીને ટિકિટ વેચી દીધી મજાકમાં.
અને એમાંથી આઈડિયા આવ્યો કે એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં ગ્રાહક સેવાનો કેટલો અભાવ છે.
બરાબર, એમણે જોયું કે અહીં મોટી તક છે. મોટી સ્થાપિત એરલાઇન બ્રિટિશ એરવેઝ બીએ સામે સીધી સ્પર્ધા કરવાનું નક્કી કર્યું. ફોકસ શેના પર? સારી સર્વિસ, વધુ મજાનો અનુભવ,
ઇન ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ, ફ્રેન્ડલી સ્ટાફ. એ સમયે આ બધું નવું હતું ને?
હા, ક્રાંતિકારી ગણાતું. પણ બીએ જેવી મોટી કંપની સામે ટકવું સહેલું નહોતું.
અને પછી શરૂ થઈ પેલી ડર્ટી ટ્રિક્સવાળી લડાઈ. બીએ વર્જિનને હેરાન કરવા બધું જ કર્યું એમ કહેવાય છે. હેકિંગ, ખોટી અફવાઓ.
હા, એ ખૂબ જ અઘરો સમય હતો બ્રેન્સન માટે. લડાઈ એટલી વધી ગઈ કે એમને પોતાની એરલાઇન બચાવવા પેલી પોતાની સૌથી પ્રિય કંપની વર્જિન રેકોર્ડ્સ વેચી દેવી પડી.
ઓ, એ બહુ મોટો નિર્ણય હશે, ખૂબ જ ભાવનાત્મક.
ચોક્કસ, પણ એમણે હાર ના માની. બીએ સામે બદનનક્ષીનો કેસ કર્યો અને જીત્યા પણ.
આ જીત ખાલી પૈસાની નહોતી, એક નાના ખેલાડીની મોટા સામેની નૈતિક જીત હતી. અને એનાથી વર્જિનની અંડરડોગવાળી ઇમેજ કાયમ માટે બની ગઈ.
સાચી વાત. અને આ બધા બિઝનેસની ઉથલપાથલ વચ્ચે પણ એમણે પોતાના શોખ છોડ્યા નહીં. પેલા હોટ એર બલૂનવાળા સાહસો, એટલાન્ટિક અને પેસિફિક પાર કરવાના પ્રયત્નો,
એ ખાલી શોખ નહોતા ખરું ને, એ પણ બ્રાન્ડ બિલ્ડિંગનો ભાગ હતો. વર્જિન એટલે સાહસ.
એકદમ, કંઈ પણ શક્ય છે એ મેસેજ આપવાનો પ્રયાસ. પછી વર્જિન રેલ આવ્યું, વર્જિન કોલા, જો કે કોલા નિષ્ફળ ગયું.
અને એ નિષ્ફળતા વિશે પણ તેઓ ખુલ્લીને વાત કરે છે, એ છુપાવતા નથી, એ પણ એમની ખાસિયત છે.
બરાબર, નિષ્ફળતા એ શીખવાનો ભાગ છે. પણ આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ એમણે પોતાના અંગત જીવન, પોતાના પરિવારને હંમેશા મહત્વ આપ્યું છે. પત્ની જોન, બાળકો હોલી અને સેમ, પેલો નેકર આઇલેન્ડ એમણે ખરીદ્યો.
હા, એ તો જાણે એમનું પર્સનલ સ્વર્ગ છે પરિવાર અને મિત્રો માટે.
અને આજે માનવીય અભિગમ છે ને, એ એમની કંપની કલ્ચરમાં પણ દેખાય છે. એમની ફિલોસોફી જ છે, તમારા કર્મચારીઓનું ધ્યાન રાખો, એ તમારા ગ્રાહકોનું ધ્યાન રાખશે.
ફ્રેટ સ્ટ્રક્ચર, કર્મચારીઓને સાંભળવા, એમને પાવર આપવો, કામ કરવાની જગ્યા મજેદાર બનાવવી, આ બધું વર્જિનની ઓળખ છે.
ખરેખર એમનો વારસો બહુ મોટો છે. એમણે બિઝનેસ કરવાની રીત બદલી, નફો અને સારા મૂલ્યો સાથે ચાલી શકે છે એ બતાવ્યો. અને પોતાની બ્રાન્ડને પોતાના વ્યક્તિત્વ સાથે એવી રીતે જોડી દીધી કે બ્રેન્સન એટલે વર્જિન અને વર્જિન એટલે બ્રેન્સન.
ચાલો હવે એમના જે મૂળભૂત વિચારો છે, એમની ફિલોસોફી, એના પર થોડી વધુ વાત કરીએ. એક વસ્તુ તો સ્પષ્ટ છે કે એમના માટે કામ અને જીવન અલગ નથી, બધું એક જ છે.
હા, કામ એ જીવનના મોટા સાહસનો જ એક ભાગ, અને એમાં પેશન, ક્રિએટિવિટી અને મજા હોવી જોઈએ, નહીં તો શું કામ કરવું.
અને પેલી સ્ક્રૂ ઇટ લેટ્સ ડુ ઇટ વાળી વાત, એ આંધળો જોખમ નથી બરાબર ને?
ના, જરાય નહીં. એ કેલ્ક્યુલેટેડ રિસ્ક છે, ગણતરીપૂર્વકનો. બ્રેન્સન હંમેશા વિચારે કે જો આ નિષ્ફળ ગયું તો સૌથી ખરાબ શું થશે અને એનાથી બચવા શું કરવું. ડાઉનસાઇડ પ્રોટેક્શન.
એટલે જ વર્જિન કોલા નિષ્ફળ ગયું, પણ વર્જિન ગ્રુપને બહુ મોટું નુકસાન ના થયું.
બરાબર, અને નિષ્ફળતા એ તો શીખવાની તક, ભૂલ સુધારીને ફરી પ્રયત્ન કરવાની તક.
બીજું એક પાસું જે મને બહુ રસપ્રદ લાગે છે તે છે અંડરડોગ તરીકે લડવાનો રોમાંચ. મોટી કંપનીઓ સામે ભીડાવવાનો એમને આનંદ આવતો હતો.
હા, અને જીતવાનું કેવી રીતે? ભાવો ઘટાડીને નહીં, પણ ગ્રાહકને જે અનુભવ મળે છે એમાં ક્રાંતિ લાવીને, સર્વિસ સુધારીને, કંઈક નવું આપીને. બીએ સામેની લડાઈ એનું ઉદાહરણ છે.
અને એમનું લીડરશિપ પણ લોકો પર ફોકસ કરે છે. પેલું એમનું વાક્ય,
તમારા કર્મચારીઓની સંભાળ રાખો, તેઓ તમારા ગ્રાહકોની સંભાળ રાખશે. અને આ ખાલી કહેવા માટે નથી, વર્જિનમાં ખરેખર એવું કલ્ચર બનાવવાનો પ્રયાસ થયો છે. કર્મચારીઓને સાંભળવામાં આવે, એમને મોકળાશ મળે.
અને આખી વર્જિન બ્રાન્ડ જ જાણે બ્રેન્સનના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. સાહસિક, મજાની, ઇન્ફોર્મલ.
એમની નિખાલસતા, એમની પ્રામાણિકતા, એ જ એમનું સૌથી મોટું માર્કેટિંગ ટૂલ બની ગયું.
અને છેલ્લે પેલી ડિસ્લેક્સિયાવાળી વાત, નબળાઈને શક્તિમાં કેવી રીતે ફેરવવી?
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. જે વસ્તુ એમના માટે બાળપણમાં શ્રાપ જેવી હતી, એણે જ એમને શીખવાડ્યું કે કેવી રીતે જટિલ બાબતોને સરળ કરવી, મોટા ચિત્ર પર ધ્યાન આપવું અને કામ સોંપવું. આપણી મર્યાદાઓ જ આપણને અનોખી તાકાત આપી શકે છે.
આટલી લાંબી અને રસપ્રદ સફરમાં જો ત્રણ સૌથી મહત્વના વળાંક પસંદ કરવા હોય તો કયા ગણાય? કદાચ પહેલો, સેક્સ પિસ્ટલ્સને સાઇન કરવું.
બ્રેન્સનને જોયું કે વિવાદમાં પણ તક રહેલી છે.
બીજો વળાંક તો પેલી બીએ સાથેની લડાઈ જ હશે ને, 1990ના દાયકામાં.
ચોક્કસપણે, ડર્ટી ટ્રિક્સ અભિયાન એ અસ્તિત્વની લડાઈ હતી. પોતાની એરલાઇન બચાવવા રેકોર્ડ કંપની વેચી દેવી પડી. પણ આ ડેવિડ વિરુદ્ધ ગોલિયાતની લડાઈએ વર્જિનને લોકોની નજરમાં હીરો બનાવી દીધા અને બ્રેન્સનની લીડરશિપની કસોટી થઈ.
અને ત્રીજો, જેણે કદાચ આ બધાની શરૂઆત કરાવી, પેલું ટ્યુબ્યુલર બેલ્સ.
હા, 1973, માઇક ઓલ્ડફિલ્ડ, અજાણ્યો કલાકાર, અસામાન્ય સંગીત. એના પર વિશ્વાસ મૂકવો એ બ્રેન્સનની ગટ્સ બતાવે છે. અને એની સફળતાએ વર્જિનને જે આર્થિક સ્થિરતા આપી, એના વગર કદાચ આટલું મોટું સામ્રાજ્ય બન્યું જ ન હોત.
આખી વાતમાંથી અને આ વળાંકોમાંથી સામાન્ય જીવન માટે પણ ઘણા બોધપાઠ મળે છે. પહેલું તો એ જ કે મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવો, પ્રતિકૂળતા પર વિજય.
હા, ડિસ્લેક્સિયા જેવી મર્યાદાને પણ શક્તિ બનાવી શકાય. બીજું છે રિઝિલિયન્સ, સ્થિતિસ્થાપકતા, પડ્યા પછી ફરી ઊભા થવાની ક્ષમતા, નિષ્ફળતાને અંત ન ગણવો.
વર્જિન કોલા જેવી નિષ્ફળતા પછી પણ હાર ન માનવી. અને ત્રીજું, પેલું બેલેન્સ, કામ અને અંગત જીવન વચ્ચે કુટુંબ, મિત્રો, એમને પણ મહત્વ આપવું. સફળતા એટલે ખાલી બિઝનેસ નહીં.
અને પ્રામાણિકતા, પોતાની જાત સાથે, પોતાના મૂલ્યો સાથે. બ્રેન્સન ક્યારે બીજા જેવા બનવા ન ગયા, પોતાની મૌલિકતા જાળવી રાખી, પરંપરાઓને પડકારી, અલગ બનવાથી ડર્યા નહીં.
અને છેલ્લે, જીવન એક સાહસ છે, એ અભિગમ, કામ, પેશન, આનંદ બધું સાથે.
તો આ બધી ચર્ચા પછી જો ત્રણ મુખ્ય વાતો તારવવી હોય, શું કહી શકાય?
મને લાગે છે કે પહેલો બોધપાઠ ભાવનાત્મક છે. આપણા અંગત સંઘર્ષો, કોઈ શારીરિક મર્યાદા હોય, ડિસ્લેક્સિયા જેવી તે કોઈ બીજી મુશ્કેલી હોય, એનાથી શરમાવાને બદલે એને આપણી અનોખી તાકાત બનાવી શકાય છે. આપણો અલગ દ્રષ્ટિકોણ બની શકે છે. જે લોકો સીધા રસ્તે નથી ચાલતા એમના માટે આ બહુ મોટી આશાની વાત છે.
બીજો બોધપાઠ બૌદ્ધિક ઇન્ટેલેક્ચ્યુઅલ કહી શકાય, ખાસ કરીને બિઝનેસ અને ઇનોવેશન માટે. કોઈ મોટા જૂના ઉદ્યોગમાં જો તમારે સફળ થવું હોય તો ઘણીવાર ભાવ ઘટાડવા કરતાં ગ્રાહકને જે અનુભવ મળે છે ને, એને જ બદલી નાખો, વધુ કારગર નીવડે છે. જૂના ખેલાડીઓ જે નાની નાની તકલીફોને નજરઅંદાજ કરતા હોય, એમાં જ મોટી તક છુપાયેલી હોય છે.
અને ત્રીજો, જે બધાને લાગુ પડે એવો સાર્વત્રિક યુનિવર્સલ બોધપાઠ, પ્રામાણિકતા, પોતાના મૂલ્યોને વળગી રહેવું. સફળ થવા માટે કોઈ બીજાની નકલ કરવાની જરૂર નથી. જ્યારે તમે કામ, પેશન અને આનંદને ભેગા કરો છો, ત્યારે માત્ર સફળતા જ નહીં પણ એક સંતોષભર્યું જીવન મળે છે. અને હા, ક્યારેક પેલો સ્ક્રુ ઇટ, લેટ્સ ડુ ઇટ વાળો અભિગમ પણ જરૂરી બની જાય છે.
ખરેખર, રિચાર્ડ બ્રેન્સનની આત્મકથા લૂઝિંગ માય વર્જિનિટી ખાલી એક માણસની વાત નથી, એ જીવન, બિઝનેસ અને સાહસને જોવાની એક અનોખી રીત છે. દરેક માટે એમાં કંઈક ને કંઈક શીખવાનું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે,
જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.